నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుంకుందారి విజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసనిదాతా.
సమయసార్ भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार चाले छे, एमां गाथा 93 आपणे पूरी करी छे. ए गाथा उपर पूज्य गुरुदेवे जे प्रवचनो आप्या एना महद अंशो आपणे पूरा कर्या छे. आजे ए प्रवचनमांथी जे बाकी रहेला शेष अंशो छे એ પણ આજે લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 5, એમાં ગાથા 93 ઉપરનું પ્રવચન પાના નંબર 32 ઉપર આપણે આગળ લઈએ. અહીંયા ગુરુદેવ વાત કરે છે, ત્રીજા પેરેગ્રાફમાં કહે છે ગુરુદેવ કે જ્ઞાનીને દયા દાન વ્રત આદિનો રાગ હો, એ રાગ આવે તો એ શુભ ભાવ છે પણ એ કંઈ ધર્મ નથી. એ રાગ તો જ્ઞાનમાં જાણવા લાયક છે, જ્ઞાનીને જાણે, પણ જ્ઞાનીને એ રાગ રૂપે પોતે થઈ જાય એમ બનતું નથી. એ રાગ જ્ઞાનથી ભિન્ન છે, જુદો છે. રાગ અને જ્ઞાન બંને જુદા છે. રાગ છે તે પૂતગળના પરિણામ છે, એટલે રાગ પૂતગળ પરિણામ સાથે અભિન્નપણું ધરાવે છે, પણ જ્ઞાન સાથે તો એને અભિન્નપણું નથી. જ્ઞાનથી રાગ તદ્દન જુદો છે, ભિન્ન છે. એ રાગ જ્ઞાનથી ભિન્ન છે અને પૂતગળથી અભિન્ન છે. નિશ્ચયથી આત્માનો જ્ઞાયક સ્વભાવ છે અને તેની અનંત શક્તિઓ શુદ્ધ અને પવિત્ર છે. ભગવાન આત્મા શુદ્ધ છે, સદાય શુદ્ધ છે, સદાય પવિત્ર છે, સદાય જ્ઞાયક છે. એમાં અનંત શક્તિ છે, અનંત ગુણો છે, અને એનું પવિત્રપણે પરિણમવું એ તો સહજ છે, એટલે એ તો બરાબર છે, એ સત્ય છે. પણ વિભાવભાવ રૂપે પરિણમવું, રાગ રૂપે કે વિકાર રૂપે પરિણમવું એ શક્ય નથી. પોતાનામાં જેવા ગુણ હોય એ પ્રમાણે પરિણમન શક્ય થાય, પણ પોતાનામાં એવા ગુણ ન હોય અને જો એ પ્રકારે પરિણમન કરવા જાય તો એ કંઈ ટકે નહીં, રહે નહીં અને એમાં સહજતા લાગે નહીં. એવું પરિણમન કરતા ખૂબ ઉપાધિનો ભાવ વર્તાય, પ્રતિકૂળતા જણાય, દુઃખ થાય. લાંબો સમય સુધી એ થઈ પણ ન શકે, એક સરખું પણ ન થઈ શકે. એટલે કે રાગ ભાવે જીવ લાંબો સમય સુધી એક સરખો ટકી પણ ન શકે. ક્રોધના ભાવે, માન કસાયના ભાવે પણ જીવ એક સરખો લાંબો સમય સુધી પરિણમન કરી શકે નહીં. પોતાનામાં જેવા ગુણ છે એવા ગુણે પોતે પરિણમન કરે, પણ પોતાનામાં જે નથી એ પ્રકારે જો પરિણમન કરવા જાય તો એ લાંબુ ચાલે નહીં. બગલો હંસની ચાલ ચાલવા જાય તો કેટલોક સમય સુધી એ ચાલી શકે. બગલો હંસની ચાલ નહીં ચાલે, એ ભલે એવો પ્રયત્ન કરે, એવો ઢોંગ કરે, પણ એ લાંબુ ટકે નહીં. એવી રીતે જે ગુણ નથી એવા ગુણે પરિણમન ક્ષણિક જ હોય એ લાંબુ ચાલે નહીં, ટકે નહીં. એટલે આ રાગ જે છે, દ્વેષ છે, એ બધા કસાય છે, એ વિકૃત ભાવ છે, એ વિકારી પર્યાય છે, એ વિભાવ ભાવ છે, એ આત્માથી જુદા અન્ય ભાવ છે, એ બધા અશુદ્ધ ભાવ છે, શુભ કે અશુભ રૂપે રહેલા અશુદ્ધ ભાવ છે. એવા ભાવ આત્મામાં કોઈ ગુણ ન હોવાને કારણે લાંબો સમય સુધી ટકે નહીં, રહે નહીં, એટલે કે એ બધું ક્ષણિક હોય. એનો અર્થ એ જ થયો કે આત્માનું એવું પરિણમન શક્ય નથી. આત્મા પોતે અનંત શક્તિઓનો પિંડ, શુદ્ધ અને પવિત્ર છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પવિત્રતા પણે પરિણમવું તે તો એને માટે શક્ય છે, સહજ છે, એ એનો સ્વભાવ છે. પણ રાગ અને વિકાર કે જે પૂદગળ પરિણામ છે, તે રૂપે આત્માનું પરિણમન થવું એ અશક્ય છે. મુનિ દશામાં જે પંચમહાવ્રત આદિનો રાગ આવે છે, શુભ ભાવ હોય છે, એ દ્રવ્યલિંગ છે. જેમ નગ્ન દશા એ જળની દશા છે, શરીરની દશા છે, શરીર જળ છે, એટલે એ નગ્ન દશા છે, તે જળ એવા શરીરની દશા છે અને તે દ્રવ્યલિંગ છે. તેવી જ રીતે ભાવની રીતે જોઈએ, પરિણામની રીતે જોઈએ, તો એ પંચમહાવ્રતના પરિણામ પણ દ્રવ્યલિંગ છે. પંચમહાવ્રતના પરિણામ પણ દ્રવ્યલિંગ છે. તે આત્માની પર્યાય નથી. આત્માની પર્યાય નિર્મળ શુદ્ધ હોય. આત્માની પર્યાયની અંદર એવા દ્રવ્યલિંગને અનુરૂપ બહારમાં પોતાને નગ્ન દિગંબરપણું 28 મૂળ ગુણ સહિત છે, એની સભાનતાના શુભ ભાવ રૂપ દ્રવ્યલિંગ એને વર્તે છે. પણ એ ભાવ આત્માના નહીં, એ આત્માની પર્યાય નહીં, એ બધો શુભ ભાવ છે. પાંચ મહાવ્રત આદિના પરિણામ એ દ્રવ્યલિંગ જ છે, એ ભાવલિંગ નથી. ભાવલિંગ તો પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે, એ ભાવલિંગ છે. પણ ભાવલિંગી મુનિને એવું જ બાહ્યમાં દ્રવ્યલિંગ હોય છે, પણ એ દ્રવ્યલિંગ છે તે ભાવલિંગનું કારણ નથી. દ્રવ્યલિંગી મુનિ હોય અને સમ્યક દર્શન પણ ન પ્રગટ કર્યું હોય, છતાં એ છઠ્ઠા ગુણ સ્થાન જેવી એની બાહ્યમાં સ્થિતિ હોય તો એ ખરેખર તો મુનિ પણ કહેવાતા નથી. ભલે એમને ચારિત્ર લીધું હોય, દીક્ષા લીધી હોય, છતાં પણ જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એ સાચું ચારિત્ર પણ નથી. ચોથા ગુણસ્થાનની દશા છે અને ચારિત્ર લીધું છે, મુનિ થયા છે, પરિગ્રહ રહિત થયા છે, તો અંતરંગ દશા ચોથાની હોય અને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર હોય, એટલે દ્રવ્યલિંગ તો એવું હોય, પણ તો પણ એ સાચા ભાવલિંગી મુનિ કહેવાતા નથી. મુનિની દશા તો અંતરંગમાં સાતમા ગુણસ્થાનની હોય અને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાનની, એટલે કે દ્રવ્યલિંગ હોય, એવા સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિ એ જ સાચા મુનિ છે અને એ જ પંચ પરમેષ્ઠીમાં સ્થાન પામ્યા છે. એ આદરણીય છે, એ વંદનીય છે, એ નમસ્કાર કરવા યોગ્ય છે. અને એવું એ પદ એ આત્માનું જ પદ છે અને એવા પદની પ્રાપ્તિ એ પછી ગણધર, આચાર્ય, ઉપાધ્યાય કે મુનિ, કોઈ પણ પદ હોય એમાંના કોઈ એક પદની પ્રાપ્તિ અને તે પછીથી અર્હંત પદની પ્રાપ્તિ અને તે પછી સિદ્ધ પદની પ્રાપ્તિ, એવો ક્રમશર મોક્ષ માર્ગ છે. એટલે મુનિ દશા એ તો આત્માની જ દશા છે અને એવી દશા વખતે બાહ્યમાં જે દ્રવ્યલિંગ છે અને એની સભાનતા, એનો શુભ ભાવ, એને અહીંયા રાગ કહ્યો અને એ રાગ છે, એ શુભ ભાવ છે, એ કંઈ આત્માના પરિણામ નથી, આત્માની એ નિર્મળ પર્યાય નથી. તે દ્રવ્યલિંગપણે આત્મા વડે પરિણમવું અશક્ય છે. એટલે કે એવા શુભભાવ રૂપે પણ આત્માનું થવું અશક્ય છે. એવું દ્રવ્યલિંગ એવા દ્રવ્યલિંગપણે આત્માનું પરિણમવું અશક્ય છે. કેમ કે ભગવાન આત્માને એવા કોઈ લિંગ હોતા નથી. એટલે એ ભાવ છે, તે પરલક્ષી થતો ભાવ છે. એવા ભાવથી પણ જુદો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 આનંદનો દરિયો, સુખનો સાગર છે. ગુરુદેવ કહે છે કે ભાઈ ગજબ વાત છે, આ સમજવા માટે ખૂબ ધીરજ જોઈએ અને સમજીને અંતર્મુખ થવામાં અનંત ગુણો પુરુષાર્થ જોઈએ. આચાર્ય દેવે કેવી અલૌકિક વાત કરી છે. રાગથી ભિન્ન પડીને સ્વભાવ સન્મુખ થવું અને સ્વભાવને રાગથી અધિક જાણવો, તે સમ્યક જ્ઞાન છે. રાગથી જુદા પડવું, ભેદ જ્ઞાન કરવા બેઠો છે તો એને બધા પ્રકારે સમગ્ર પ્રકારે ભેદ જ્ઞાન કરવું પડશે ને. ભેદ જ્ઞાન કોની વચ્ચે છે? સ્વ અને પરની વચ્ચે ભેદ જ્ઞાન કરવાનું છે. એમાં પરની વ્યાખ્યા કરવામાં એ થાપ ખાઈ જાય છે, એ ભ્રમિત થઈ જાય છે કે કયું પર છે. જે પર છે એને એ પર તરીકે નથી જાણતો અને એને સ્વ તરીકે જાણે છે, એમ એ ભૂલ કરી બેસે છે. જે વિભાવ ભાવ છે, જે શુભભાવ છે, એને એ સ્વ તરીકે જાણે છે, એને પોતાના ભાવ તરીકે જાણે છે અને એમ ભૂલ કરતા એ શુભમાં રોકાઈ રહે છે. એટલે સ્વભાવની સન્મુખ થવું છે જેને, એને તો બરાબર યથાર્થ સમજીને ભેદ જ્ઞાન કરવું પડશે કે સ્વ શું અને પર શું. કે વિભાવ ભાવ અશુદ્ધ ભાવ છે, એ ભાવ પણ પર છે, એના રૂપે એ થતો નથી, એના રૂપે થઈ શકે નહીં, આત્મામાં એવો કોઈ ગુણ નથી. આ વાતનો પાક્કો નિર્ણય કરી અને એમાં દ્રઢતા કરીને એ સ્વભાવની સન્મુખ થશે. એટલે એમ એણે રાગ દ્વેષ વિકારી ભાવોથી જુદા પડવાનું છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે રાગથી ભિન્ન પડીને સ્વભાવ સન્મુખ થવું અને સ્વભાવને રાગથી અધિક જાણવો, તે સમ્યક દર્શન છે. ચૈતન્ય સ્વભાવથી વિભાવને અધિક ભિન્ન જાણવો, તે આત્માનો માર્ગ છે. અધિક ભિન્ન જાણવો એટલે કે અત્યંત ભિન્ન જાણવો. ચૈતન્ય સ્વભાવથી પેલા વિકારી ભાવને, વિભાવને, રાગ દ્વેષના ભાવને અત્યંત ભિન્ન જાણવા, આવો આત્માનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. અહીંયા પાના નંબર 33 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય જણાય છે. જ્ઞાની ને જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય જણાય છે, એની દ્રષ્ટિ એ તરફ થઈ છે તો એને પોતાનો અનુભવ થાય છે. પોતે કોણ કેવો છે એને બધું સ્પષ્ટ જણાય છે. પરંતુ અજ્ઞાનીની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી, એની દ્રષ્ટિ બહારમાં છે. એટલે અજ્ઞાનીની દ્રષ્ટિ અનાદિથી રાગ અને પર્યાય ઉપર પડી છે. એ એમ માને છે કે મેં દયા પાળી, મેં વ્રત કર્યા, મેં ભક્તિ કરી, મેં પૂજા કરી, અને એમ એ જાણે છે. એવો એ જાણતો એ પોતાને એકલો પરપ્રકાશક માને છે. આત્મા તો સ્વ પર પ્રકાશક છે, પણ સ્વને જે જાણતો જ નથી એ સ્વની પ્રસિદ્ધિ કેવી રીતે કરે? સ્વનો પ્રકાશક કેવી રીતે થાય? સ્વ પર પ્રકાશકપણું એ આત્માનું છે, પણ જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, એ તરફ લક્ષ નથી, એની દ્રષ્ટિ કરી નથી, એનો અનુભવ નથી, એને તો માત્ર પરની જ દ્રષ્ટિ છે, એટલે એ પરનું જ્ઞાન કરે છે અને એમ એ એકલો પરપ્રકાશક થાય છે, માત્ર પરપ્રકાશક થાય છે, સ્વપ્રકાશક થતો જ નથી, માત્ર પરપ્રકાશક થાય છે. પર તરફ લક્ષ્ય છે, પર તરફ દ્રષ્ટિ છે, પરને જાણે છે અને પરને જ જણાવે છે, એટલે એને એમ થાય છે પર તરફ લક્ષ્ય કરે છે અને એના જ્ઞાનની પર્યાયમાં પરનું જ્ઞાન થાય છે. તો એ પરને પોતાનામાં સમાવી લે છે, પોતે એવા પરરૂપ થઈ જાય છે અને એમ માને છે કે મેં દયા પાડી, મેં વ્રત કર્યા, મેં ભક્તિ કરી, મેં પૂજા કરી, એમ એ એકલો પરપ્રકાશક થાય છે, પોતાને એવો પરપ્રકાશક માને છે. સ્વ તરફ દ્રષ્ટિ નથી એટલે અજ્ઞાનીની આવી દશા છે. જ્ઞાનમાં તો સ્વ અને પર બંનેના પ્રસિદ્ધિ કરવાપણું છે, એટલે સ્વ પર પ્રકાશક એ તો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વ પર પ્રકાશક જ્ઞાનને એકલું પરપ્રકાશક માને એ તો મિથ્યાત્વ છે. એટલે અજ્ઞાનીને એકલું પરપ્રકાશકપણું છે એ મિથ્યાત્વ છે. રાગને માનવો પરપ્રકાશકપણામાં, પરને માનવું વિકારી ભાવને માનવા, પુદ્ગળ પરિણામોને માનવા, એટલે રાગને માનવો એમ થયું. પણ સ્વ તરફ દ્રષ્ટિ થઈ નથી, સ્વ પરપ્રકાશકમાંથી સ્વનું લક્ષ્ય કર્યું નથી એટલે સ્વ તરફ દ્રષ્ટિ થઈ નથી, એટલે સ્વપ્રકાશકપણું છે જ નહીં, એટલે માત્ર પરપ્રકાશકપણું છે, એટલે કે રાગને માનવો એટલી જ વાત અજ્ઞાનીને તો છે. એટલે સ્વભાવને નથી માનતો, સ્વને ઓળખતો નથી, સ્વનો સ્વીકાર નથી, અને આ એકાંત મિથ્યાત્વ છે. આપણે જોઈએ છીએ જગતમાં ઘણા લોકો વાણિયાને ત્યાં જન્મ્યા હોય એટલે પોતાની જાતને જૈન કહેવડાવતા હોય, રોજ નિયમિત પૂજા પણ કરતા હોય અને બધી ક્રિયાઓ કરતા હોય અને પાછા પૂછે કે આત્મા ક્યાં છે બતાવો. આત્માને હજી એમણે જોયો નથી ને, ઇન્દ્રિય દ્વારા એમને જાણવો છે, જોવો છે, આત્મા વિશે કોઈ ખ્યાલ નથી, એટલે એમ બોલે છે કે આત્મા ક્યાં છે, આત્મા બતાવો. આત્માનો સ્વીકાર જ નથી, આત્માનો સ્વીકાર નથી તો પછી આત્માના ભાવનો ક્યાંથી સ્વીકાર થાય, સ્વભાવનો ક્યાંથી સ્વીકાર થાય, એટલે એને પ્રકાશિત ક્યાંથી કરે, એને પ્રસિદ્ધ ક્યાંથી કરે. એટલે એવા અજ્ઞાનીને એ સ્વપ્રકાશકપણું થયું જ નથી, માત્ર એ તો પરને પ્રકાશનારા છે, એ પરપ્રકાશક છે, એટલે એ રાગને માને છે અને સ્વભાવને નથી માનતા, અને આમ એ એકાંત મિથ્યાત્વ છે, મિથ્યાભ્રાંતિ છે. ગુરુદેવ કહે છે, કરે પ્રભુ તું કોણ છો, તારી જાતને તો ઓળખ, તું ભગવાન આત્મા છો, અનંત ગુણોથી અવિનાભાવી જ્ઞાન સ્વરૂપ આત્મા છો, જ્ઞાનથી અવિનાભાવી અનંત ગુણનો પિંડ પ્રભુ તું આત્મા છો. જ્ઞાન અને અનંત ગુણો એને આત્મા સાથે અવિનાભાવી સંબંધ છે, એના વિના હોય નહીં. આત્મા છે તો જ્ઞાન હોય ને, જ્ઞાન છે તો આત્મા હોય. અનંત ગુણ અને આત્મા એ એકરૂપ છે, એમાં કોઈ ભિન્નતા છે જ નહીં, એવો કોઈ ભેદ પણ નથી કે આ ગુણો છે અને આ આત્મદ્રવ્ય છે, એમ પણ નથી. એ અનંત ગુણો ભેગા થઈને જે બન્યું છે એ જ આત્મા છે. કંઈ કોથળામાં વસ્તુ ભરી દઈએ એમ કંઈ આત્માની અંદર ગુણો ભર્યા છે એમ નથી. આ તો ગુણોનો પિંડ, ગુણો દ્વારા જ આત્મા છે અને જ્ઞાન દ્વારા જ આત્મા છે. જ્ઞાન અને આત્મા જુદા નથી, ગુણો અને આત્મા જુદા નથી. એવા જ્ઞાનથી અવિનાભાવી અનંત ગુણોનો પિંડ પ્રભુ તું આત્મા છો. આવા શુદ્ધ ચૈતન્યમય આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે. અહીંયા આ ગાથામાં જ્ઞાનીની વાત લીધી છે ને, કે જ્ઞાનીની માન્યતા કેવી રીતે હોય, જ્ઞાની શું માને, જ્ઞાની જ્ઞાન કરે છે, પરને પ્રકાશે છે ત્યારે એની માન્યતા શું હોય, એની અહીંયા તો વાત લીધી છે ને. એટલે એ જ્ઞાનીનું પરિણમન છે તે જ્ઞાનમય છે. એ કઈ રીતે જ્ઞાનમય છે એને અહીંયા સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે એવા જ્ઞાનીને જે રાગ થાય છે તેને એનું જ્ઞાન જાણે છે, પણ એ જ્ઞાન જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ રાગને જાણે છે, જ્ઞાની રાગને પોતાથી જુદો ભિન્ન જાણે છે અને એ રાગરૂપ થતો નથી. પોતાના જ્ઞાનની પર્યાયમાં એ મિથ્યાત્વ આદિ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધા કસાયો રૂપ જે ભાવ છે એ ભાવ એને જણાય છે તો જુદા જણાય છે. એ બધા પૂદગળ પરિણામ છે, એને પોતાથી સ્પષ્ટ જુદા માને છે, જાણે છે, એનું એ જ્ઞાન કરે છે. આપણે એમ વાતને સમજ્યા છીએ. એટલે એવું એને ભેદ જ્ઞાન છે, એ જ્ઞાની છે. પણ અહીંયા તો ગુરુદેવ થોડીક વધારે વાત ઊંડાણથી કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આપણે એ વાત લીધી ને કે જ્ઞાની જ્ઞાનમાં રાગને પોતાથી જુદો ભિન્ન જાણે છે, પણ એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર પોતાનું જ્ઞાન થયું ત્યારે તે પર્યાયમાં સ્વ પર પ્રકાશકપણાનું સામર્થ્ય પ્રગટ થયું તો રાગ જ્ઞાનમાં જણાઈ જાય છે. કઈ રાગને જાણવા જતો નથી, એના જ્ઞાનની નિર્મળતા છે, શુદ્ધતા છે, એમાં જે રાગ છે તે જણાઈ જાય છે. જ્ઞાની કઈ રાગને જાણવા જતો નથી. જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું એ તો ઉપચારથી કહેવું છે, એ ઉપચાર કથન છે. વાસ્તવિક તો એ છે કે સ્વ પર પ્રકાશક પર્યાયને પોતે જાણે છે, પોતાના જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાય એને પોતે ભગવાન આત્મા જાણે છે. દ્રષ્ટિ એક વખત સ્વરૂપ તરફ વળી છે, અનુભવ થયો છે, એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની વાત અહીંયા કરી છે કે એને રાગ જુદો જ જણાય છે, એને રાગને જુદો પાડવોય પડતો નથી. અને એ રાગનું એ લક્ષ કરી અને એને જાણે એમ પણ નથી. દ્રષ્ટિ આત્મા તરફ છે, પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક નાયક છે, તો એને જે જાણે છે તો સાથે પોતાને જે રાગનો ભાવ પર્યાયમાં ક્યારેક આવ્યો છે કોઈક વખતે, તો એને એનાથી જુદો ભિન્ન જાણે છે કે આ આવો વિકારી ભાવ થયો એ મારું સ્વરૂપ છે એમ નહીં, એ શુભ ભાવ છે માટે સારો છે એમ પણ નહીં, એ શુભ ભાવ મને ઉપયોગી છે લાભકર્તા છે એમ પણ નહીં, પણ એ આવ્યો હતો બસ એટલું. એ પોતાથી ભિન્ન જ છે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે. અને એ વખતે એવી યોગ્યતા હતી, પોતાના પુરુષાર્થની નબળાઈ હતી કે કોઈક પ્રકારે પ્રમાદ હતો, એટલે કોઈક શુભરાગ આવ્યો તો એ આવ્યો હતો, એ થયો બસ એટલી વાત. પણ એના રૂપે પોતે થતો નથી, થયો હતો નહીં, અને એને પોતાથી તદ્દન ભિન્ન છે, જુદો છે એમ પોતે પોતાના સ્વરૂપના લક્ષ્ય જાણે છે. એટલે લક્ષ તો સ્વરૂપ તરફ છે, દ્રષ્ટિ તો સ્વરૂપની જ છે. અને રાગ આવ્યો હતો એનું માત્ર કે આ આવ્યો હતો એમ જ્ઞાન થાય છે. આપણે કોમ્પ્યુટર ઉપર ખૂબ એકાગ્રતાથી કંઈક કામ કરી રહ્યા હોઈએ, બહુ ઉપયોગી કામ કરી રહ્યા હોઈએ, અને કોઈક આપણી પાસેથી આવીને ચાલ્યું જાય તો આપણને ખ્યાલ આવે, આપણને ખ્યાલ આવે, આપણે એનું લક્ષ પણ ના કરીએ, અને છતાંય આપણે જાણીએ કે હા બરાબર હું કોમ્પ્યુટર ઉપર બરાબર કામ કરતો ત્યારે આ કોઈક આવીને ચાલ્યું ગયું, બસ એટલી જ વાત. એવી રીતે જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા તરફ છે, ત્યારે પેલો શુભભાવ આવ્યો હતો અને એ ગયો, બસ કેમ એ જાણે છે, એની દ્રષ્ટિ નથી કરતો. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે અને તેને જે રાગ થાય છે તેને એમ જ્ઞાનીનું જ્ઞાન જાણે છે. પણ એમ કહેવું કે જ્ઞાની એ રાગને જાણે છે એ તો વ્યવહાર છે, ખરેખર તો એ પોતે સ્વ પર પ્રકાશક એવા જ્ઞાનનું સામર્થ્ય ધરાવે છે. માટે સ્વને જાણતા પર જણાઈ જાય છે, રાગ જણાઈ જાય છે. એટલે જ્ઞાન રાગને જાણે છે એમ તો ઉપચારથી કહેવાય, વાસ્તવિકતા તો એ છે કે પોતે સ્વ પર પ્રકાશક એવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને સ્વને જાણે છે તો પેલું જણાઈ જાય છે. બહુ સરસ વાત છે પ્રભુ, એક એક વાતને સમજવાની છે, એને આત્મસાત કરવાની છે કે કેવી અદભુત દશા જ્ઞાનીની હોય છે. પારા નંબર 34 ઉપર અહીંયા કહે છે, સૌથી ઉપર, કે રાગથી ભિન્ન પડીને જેણે ભેદ જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અને તેના અનુભવનો પરસ્પર તફાવત જાણે છે, વિશેષ જાણે છે. એટલે કે તફાવત જાણે છે, શેની વચ્ચેનો તફાવત જાણે છે. પેલા પૂતગળ પરિણામ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અને એનું જ્ઞાન કરવાનું એટલે એના અનુભવનો, એ બંને વચ્ચેનો ભેદ જાણે છે, પરસ્પર બંનેનું અંતર જાણે છે. પોતાનો સ્વભાવ જ્ઞાન છે અને રાગનો સ્વભાવ જડપણું છે. રાગ છે તે જડ છે, ચેતન નથી, અને પોતે ચેતન ભગવાન આત્મા નાયક છે. રાગ કંઈ જ્ઞાન કરવા વાળો નથી, એટલે રાગનો સ્વભાવ કેવો છે, જડ છે. એટલે રાગનો સ્વભાવ એ જડપણું છે અને પોતે આત્મા તો ત્રણેય કાળ નાયક નાયક જ છે. પોતે આત્મા ત્રિકાળ સત્તારૂપ છે અને રાગ એ એક સમયનું અસ્તિત્વ છે. રાગ કંઈ ટકીને રહેતો પણ નથી, એ વખતે રાગ થયો ત્યારની વાત ત્યારે થઈ ગઈ, પણ પોતે તો ત્રણેય કાળ રહે છે. પોતાનું અસ્તિત્વ ત્રિકાળ છે, પેલા રાગનું અસ્તિત્વ ક્ષણિક છે. બીજી વાત કે રાગ જડ છે અને પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ છે અને રાગ તો દુઃખરૂપ છે. આ પ્રમાણે જ્ઞાની પરસ્પર બંનેનું અંતર જાણે છે, રાગ અને જ્ઞાન, પોતાનું જ્ઞાન, એ બંને વચ્ચેનો ભેદ જાણે છે. રાગથી ભિન્ન ભગવાન આત્માને જ્યાં સ્વલક્ષે અનુભવ્યો, પોતાના સ્વરૂપને સ્વનું લક્ષ્ય કરી અને અનુભવ્યો, ત્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી જાય છે. અને એમ જ્ઞાન રાગથી ભિન્ન પડી ગયું એનું નામ ભેદ જ્ઞાન, અને આ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન થાય છે તો પહેલા ભેદ જ્ઞાન છે અને ભેદ જ્ઞાન થાય છે અને પછી સ્વનું લક્ષ્ય રહે છે. સ્વના લક્ષ્યે ભેદ જ્ઞાન થાય છે, કંઈ પરના લક્ષ્યે ભેદ જ્ઞાન નથી થતું. પરને જાણવાથી, પરને જાણી જાણીને જુદું પાડવાથી એમ ભેદ જ્ઞાન થતું નથી. કેટલા પરને તમે જુદા પાડશો, સ્વનું લક્ષ્ય કરતા સ્વાભાવિક રીતે જ સ્વ એટલે પોતે કોણ બસ એ પકડાઈ જાય છે. અને પછી એમાં એ એકાગ્રતા કરે છે અને એને સમ્યક દર્શન થાય છે. એટલે આત્માને સ્વના લક્ષ્યે અનુભવ્યો ત્યાં એને જ્ઞાન રાગથી જુદું પડી જાય છે, રાગ અને જ્ઞાન જુદા પડી જાય છે, એવું એ ભેદ જ્ઞાન વર્તે છે. પણ લક્ષ્ય કોનું છે, સ્વનું લક્ષ્ય છે. હવે આમાં વાદ વિવાદ કરે ક્યાં પારા આવશે ભાઈ. ગુરુદેવ કહે છે કે રાગ અને ભગવાન આત્મા એક નથી, બંને જુદા છે. જેમ અડદની દાળ અને એની ઉપરનું ફોતરું એ એક નથી, એમ આત્મા અને રાગ એક નથી. ભગવાન આત્મા એકલા આનંદનું દળ છે અને રાગ એ ફોતરા સમાન છે, બંને ભિન્ન છે. આત્માની જ્ઞાન પર્યાય અને તે જ કાળે ઉત્પન્ન થયેલી જે રાગની પર્યાય, તે બંનેનું પરસ્પર અંતર જાણતો જ્ઞાની પરને પોતારૂપ જાણતો નથી. જે સમયે રાગ થાય છે, પોતાની નબળાઈને કારણે જ્ઞાનીને પણ રાગ થાય છે એવો ભાવ થાય છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા તરફ છે, સ્વ તરફ છે. જો નિર્વિકલ્પ ધ્યાનની દશા એ વખતે નથી, છતાં પણ શ્રદ્ધા એમ જ વર્તે છે, અનુભવ સહિત પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો છે ને, એટલે સ્વરૂપનું લક્ષ રહ્યા કરે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહ્યા કરે છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી નાયક નાયક સિદ્ધ સમાન છે, એને યાદ કરવી પડતી નથી, ગોખવી પડતી નથી, પોતે એ જ છે એમ જ પછી માન્યતા છે. એમ છે ત્યારે જ્યારે એ વખતે સહેજ પ્રમાદ થાય છે, એટલે શુભભાવમાં એ જાય છે, એ શુભરાગ થયો છે, તો એ શુભરાગ થયો છે એ પર્યાય રાગની પર્યાય, એટલે એ રાગની પર્યાય થઈ છે, તો એ જ સમયે એનું એને જ્ઞાન પણ વર્તે છે. કેમ કે પોતે ત્રિકાળ નાયક છે, તો એ વખતે સ્વને તો એ દ્રષ્ટિમાં લઈને રહ્યો છે, ત્યારે પોતાને જે થયેલો રાગ, એ રાગની પર્યાય એને એ પોતે જ્ઞાનમાં પોતાથી જુદી જાણે છે, જુદી અનુભવે છે, સમજે છે કે આ શુભભાવ થયો. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. ગુરુદેવે એક એક લીટી જે લખી છે ને એમાં ઘણા ભાવ ભર્યા છે. પ્રભુ એનો બરાબર વિસ્તાર કરી અને સમજીએ ત્યારે આપણને એમ થાય કે આ કઈ રીતે જ્ઞાનીની દશા હોય છે, સમ્યક દર્શન થયા પછીની અદ્ભુત દશા કેવી હોય છે. પ્રભુ આ બધી વાત સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્માને સહજ છે, પણ છતાંય એ બધા સમ્યક દ્રષ્ટિ આ વાતને આટલી બધી સ્પષ્ટતાથી કહી શકતા નથી. ગુરુદેવનું દ્રવ્ય અદ્ભુત હતું, એમનો જ્ઞાનનો ઉગાડ એટલો બધો હતો કે જે સહજ અનુભવ છે એને શબ્દોમાં એમણે વર્ણવી દીધો, અને 45 વર્ષ સુધી આ વાત એમણે કરી છે. જ્ઞાનીની દશા કાંઈ એમણે ક્યાંયથી વાંચી પુસ્તકમાંથી એમ કહી છે એમ નથી. પ્રભુ પોતે જે અનુભવતા હતા એ વાતને એમણે આપણી સમક્ષ આ તત્વની વાત કહેતા કહેતા કહી દીધી છે. આ ગાથા જે છે એનું આલંબન લીધું છે ગુરુદેવે, પણ એ આલંબન જે છે અને એમાં જે ભાવ ભર્યા છે અને ગુરુદેવના પોતાના અનુભવને કારણે ઉદ્ભવેલા ભાવ છે, એ બંને ને એક રૂપતા છે, એકપણું છે, ખૂબ ખૂબ સામ્ય છે, એમાં કંઈ ભેદ પડતો નથી. એટલે કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કહેવી હતી એ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ જ રીતે ખૂબ સ્પષ્ટ કરી ગયા, અને એનાથી વિશેષ સ્પષ્ટતા એ બંને મહાપુરુષોના ભાવની ગુરુદેવે કરી, કેમ કે એમને જ્ઞાનનો એવો ઉઘાડ હતો. અહીંયા બે લીટીમાં જે વાત કહેવી છે એ ખૂબ સમજવા જેવી વાત છે કે જે સમયે જ્ઞાનીને પેલો શુભભાવ છે, એટલે શુભભાવની પર્યાય એ રાગની પર્યાય અને જ્ઞાનની પર્યાય એ બંને એક જ કાળે ઉત્પન્ન થઈ છે, તો એ બંને વચ્ચેનું પરસ્પર અંતર એ જ્ઞાની જાણે છે, અને એટલા માટે એ જ્ઞાની પરને પોતારૂપે કરતા નથી, રાગને પોતારૂપ કરતા નથી, પોતે જ્ઞાયક રહીને જાણે છે અને પોતે એ રૂપ થતા નથી, પોતે રાગરૂપ થતા નથી અને પોતાને પરરૂપ જાણતા નથી. રાગથી દ્રષ્ટિ ઉઠાવી લીધી છે, રાગથી દ્રષ્ટિ ઉઠાવી લીધી છે એટલે હવે એનું કોઈ આશ્ચર્ય નથી, એ જુદો જણાય છે અને એ જણાય છે ત્યાં એ રોકાતા પણ નથી. એટલે રાગનું કોઈ મહત્વ નથી. રાગ શુભભાવ, રાગ એટલે અહીંયા શુભભાવ લેવો છે, જ્ઞાનીને તો પછી રાગ કયો હોય, શુભભાવનો જ રાગ હોય ને, એટલે રાગથી દ્રષ્ટિ ઉઠાવી લીધી છે. શુભભાવની હવે એમને દ્રષ્ટિ નથી, એનું કોઈ મહાત્મ્ય નથી, એ આશ્રય કરવા લાયક એવો કોઈ ભાવ ઉત્પન્ન થતો જ નથી. આપણે એમ કહીએ છીએ ને કે શુભભાવ પ્રત્યે જ્ઞાનીને કોઈ હવે આશ્ચર્ય હોતું નથી, એનો આશ્રય હોતો નથી, પણ એ કઈ રીતે કે દ્રષ્ટિ આત્મા તરફ રહે છે એટલે પછી શુભભાવની વિશેષતા ક્યાંથી આવે? શુભભાવ જુદો જણાય છે કે આ તો મારા પુરુષાર્થની નબળાઈને કારણે આ શુભભાવ થયો છે, અને એના એના સેના કારણે થયો છે એના વિશ્લેષણો પણ જ્ઞાની કરવા બેસતા નથી. એ જાણે છે કે આ શુભભાવ આવ્યો, બસ વાત એટલી જ છે, પોતે લક્ષ આત્માનું જ કરે છે, એ કેમ આવ્યો એમ કરી અને ત્યાં રોકાતા નથી. એ તો તરત લક્ષ પોતાના સ્વરૂપનું કરે છે અને ત્યાં જાય છે ને સાથે પેલો જણાઈ જાય છે, તો જણાઈ ગયો કે આ તો જેમ આપણે કોમ્પ્યુટર ઉપર ખૂબ એકાગ્રતાપૂર્વક કામ કરતા હોઈએ ને બાજુમાંથી કોઈ પસાર થાય છે તો જણાઈ જાય છે કે ભાઈ આવીને ગયો, પછી એના સંબંધી આપણે માથાકૂટ કરતા નથી, પૂછપરછ કરતા નથી, કોણ આવ્યો ને કેમ આવ્યો ને એમ કરીને સમય બગાડતા નથી. કેમ કે આપણે ખૂબ અગત્યનું કામ છે કોમ્પ્યુટર ઉપર, એટલે આપણે ખૂબ એકાગ્રતાપૂર્વક એ કરી રહ્યા છીએ, એ મહત્વનું કામ કરીએ છીએ, એટલે પછી આપણને બાજુમાંથી આવીને જે ગયો એનું લક્ષ કરવાનું મન થતું નથી, એમાં સમય બગાડવાનું આપણને પાલવતું નથી. એવું જ અહીંયા જ્ઞાનીને છે કે જણાઈ જાય છે તો જણાઈ જાય છે, શુભ ભાવ આવ્યો પછી એના કોઈ વિશ્લેષણો કરવા કે રાગ આવ્યો અને મને આમ ને તેમ ને આ બધું હોતું જ નથી. જ્ઞાની તો પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને જ રહ્યા છે, એટલે એમ એમને રાગથી દ્રષ્ટિ ઉઠાવી લીધી છે અને ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ સ્થાપી, આ રીતે ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ સ્થાપે છે અને એનું નામ વિવેક, એટલે ભેદ જ્ઞાન. આ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન ભેદ પાડવો પડે એવી સ્થિતિ નથી પ્રભુ. ભેદ જ્ઞાનમાં હજી ઘણાના મનમાં એમ છે કે એ જુદું પાડતા હશે. ભાઈ એમ જુદું પાડવા બેસે તો પાર ના આવે, એ તો સહજ દશા છે. એટલા માટે જ એવી સહજ દશા પ્રગટ કરવા માટે થઈ અને વારંવાર કહેવામાં આવ્યું છે કે આવી સહજ દશા પ્રભુ પ્રગટ કરો તમે, પછી તમને ક્યાંય રખડવાનું થશે નહીં. સમ્યક દર્શન થયા પછીથી જીવને રખડવાનું કેમ ન થાય, કેમ કે આવી સહજ દશા થાય છે. બધું પોતાથી જુદું 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 અનુભવમાં આવે છે, જુદું પાડવું પણ પડતું નથી. એવું ભેદ જ્ઞાન થઈ અને જે સ્વભાવ છે એનું ભાન રહ્યા કરે છે કે હું ભગવાન આત્મા છું, એટલે એને માટેનો જ પુરુષાર્થ કરવાનો છે અને એ જ ધર્મ છે, ધર્મની શરૂઆત છે. એટલે એને વિવેક કયો છે, સર્વોત્કૃષ્ટ વિવેક એને કહી શકાય, ઊંચામાં ઊંચો વિવેક આ છે ભેદ જ્ઞાન. પરથી જુદા પડવાનું એવો વિવેક જ્ઞાનીને હોય છે, એની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે. કહ્યું છે ને કે ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય, એવો વિવેક આપણે કરવાનો છે. સમયસાર કળશ 131 આવશે, અહીંયા એની વાત લીધી છે, એનો અર્થ અહીંયા આપ્યો છે. એ કળશ આ પ્રકારે છે, ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસૈવા ભાવતો બધા બધા એ કિલ કેચન. એનો અર્થ છે કે જે કોઈ આજ સુધી મુક્તિ પામ્યા તે ભેદ વિજ્ઞાનથી પામ્યા છે અને જે કોઈ બંધાયા છે તે ભેદ વિજ્ઞાનના અભાવથી બંધાયા છે. એટલે ભેદ જ્ઞાનનો આવો મહિમા છે, ભેદ જ્ઞાનનો મહિમા અપરંપાર છે. ભેદ જ્ઞાન કરવું, હું ભગવાન આત્મા અને આ બીજું બધું જુદું પર છે, બીજા અન્ય ભાવ છે એ પણ મારાથી જુદા છે, આવું ભેદ જ્ઞાન કરવું અને એવા ભેદ જ્ઞાન દ્વારા જ બધા મુક્તિ પામ્યા છે. જે મુક્ત થયા છે એ ભેદ જ્ઞાન કરીને મુક્ત થયા છે અને જે હજી સુધી મુક્ત નથી થયા, બંધાયા છે, બંધાઈ રહ્યા છે, વારંવાર બંધાય છે, તો એ ભેદ જ્ઞાનના અભાવને લીધે એ બંધાય છે. એટલે ભેદ જ્ઞાનનો મહિમા ઘણો છે, પરંપાર મહિમા છે. અહીંયા પાના નંબર 35 ઉપર કહે છે, શુભ ભાવ છે તે બિલકુલ આદરણીય નથી એની વાત કરતા અહીંયા ગુરુદેવે કહ્યું છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની રચના કરી, એમાં અમૃતચંદ્રાચાર્ય દેવ પોકારીને કહે છે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. એટલે ગમે તેવો શુભ ભાવ હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ છે એ પણ અપરાધ છે. અપરાધ એટલા માટે છે કે બંધાવાનો ભાવ છે, એનાથી બંધાવાનું થાય છે. અપરાધીઓ એને બંધાવાનું થાય ને, એટલે એ રાગ છે, શુભ ભાવ છે. અને એવા કોઈ પણ શુભ ભાવે જ્યાં સુધી આપણે રહીએ ત્યાં સુધી સ્વભાવ ભાવની હિંસા થાય છે. આત્માનો ભાવ છે તે સ્વભાવ શુદ્ધ ભાવ છે, એવા શુભ ભાવને કારણે શુદ્ધ ભાવની, પોતાના સ્વભાવ ભાવની હિંસા થાય છે. બહુ સરસ વાત એના લીધી છે કે શુભ ભાવ કોઈ રીતે આદરણીય નથી. પેલા પાંડવોનું ઉદાહરણ લઈને વાત કરી છે કે શુભ ભાવમાં બે પાંડવો ગયા એટલે એમને પછી શુભ ભાવને કારણે કેવળ જ્ઞાન પ્રગટ ન થયું અને સર્વાર્થ સિદ્ધના એ દેવ થયા. આ બધી વાત આપણને આ મહાપુરુષોએ સમજાવી છે અને એમાં આ પંચમ કાળને વિશે, ભરત ક્ષેત્રને વિશે જો આવી ધર્મની વાત, ઉત્કૃષ્ટ વાત જો કોઈના કારણે રહી હોય તો એ કુંકુંદાચાર્ય ભગવાનને કારણે રહી છે. એવા એ ભાવલિંગી મુનિ સંત એમણે આ વાત જેમ છે તેમ પ્રકાશમાં લાવેલી છે. એટલે ગુરુદેવ એમને માટે વાત કરતા અહીંયા કહે છે કે જુઓ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુનકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. મહાવીર સ્વામી ભગવાન અને એમના બીજા ગણધર દેવ શ્રી ગૌતમ સ્વામી પછી તરત જ ત્રીજા સ્થાને ભગવાન કુનકુંદાચાર્ય દેવનું નામ આવે છે. એટલે પહેલા પ્રથમ મહાવીર સ્વામી ભગવાન, પછી બીજા નંબર ઉપર ગૌતમ સ્વામી, અને પછી ત્રીજા સ્થાને કુનકુંદાચાર્યનું નામ આપણે લઈએ છીએ, જેમણે જૈન શાસનને જીવિત રાખ્યું છે. એવા એ મહાસમર્થ આચાર્યની આ વાણી છે. અને તેઓ કહે છે કે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, આ હું રાગને જાણું જ છું. રાગી તો પૂદગળ છે અને રાગ તો પૂદગળ કરે છે, ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. એવા ભગવાન કુનકુંદાચાર્યએ આ વાત કરી છે કે રાગ દ્વેષ સુખાદિના રૂપે પરિણમતો તો અજ્ઞાની છે, એટલે એવા અજ્ઞાનીના ભાવ રૂપે હું બિલકુલ પરિણમતો નથી, અને હું જ્ઞાની થયો થકો એ બધાને મારા જ્ઞાનમાં જાણું છું, એમ જ્ઞાનમય થયો થકો એ રાગને માત્ર જાણું જ છું, અને એ રાગ એ પૂદગળ છે, એ પૂદગળ પરિણામ છે, એમ એવી વિધિ દ્વારા જે જ્ઞાનથી વિરુદ્ધ છે એવા બધા જ રાગાદિના ભાવો એનો હું અકર્તા થઉં છું. બાણુમી ગાથામાં વાત અજ્ઞાનીની હતી, એટલે બાણુમી ગાથામાં શું કહ્યું હતું કે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો એમ ત્યાં કહ્યું હતું, અને અહીં જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થઈ ને રાગનો અકર્તા પ્રતિભાસે છે એમ અહીંયા કહ્યું છે. અજ્ઞાન શબ્દનો અર્થ અહીંયા રાગ સમજવાનો, અજ્ઞાન શબ્દનો અર્થ અહીંયા આપણે રાગ લેવાનો છે, એટલે રાગમાં જ્ઞાન નથી તેથી તેને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ અહીંયા નથી, પણ અહીંયા રાગ એમ અર્થ સમજવાનો છે. અજ્ઞાન એટલે રાગ એમ અર્થ સમજવાનો છે. એટલે રાગાદી અજ્ઞાનપણે પરિણમવું તે અજ્ઞાન આત્મામાં છે, અને રાગપણે ન પરિણમતા જ્ઞાન રૂપે પરિણમવું તે જ્ઞાન આત્મામાં છે. નેવમી ગાથામાં જે વાત હતી એમાં એમ હતું કે અજ્ઞાનત્વ પ્રગટ કરતો, એટલે એ અજ્ઞાન એટલે રાગને પોતે પ્રગટ કરતો હતો, રાગ રૂપે થતો હતો, એટલે એ જ્ઞાનની અંદર એ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, એટલે જ્ઞાનમાં એ રાગને પોતા રૂપ કરતો હતો એમ એ અજ્ઞાનત્વ હતું. અહીંયા અજ્ઞાનનો અર્થ રાગ કરીએ એટલે વાત બરાબર બેસી જાય છે. જ્યારે અહીંયા એ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે એટલે પેલો રાગ જે છે એને માત્ર જાણવા વાળો થઈ અને એનું જ્ઞાન કરવા વાળો રહી જાય છે. એટલે રાગાદી અજ્ઞાનપણે પરિણમવું તે અજ્ઞાન આત્મા છે, અને રાગપણે ન પરિણમતા જ્ઞાન રૂપે પરિણમવું તે જ્ઞાન આત્મા છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. જ્ઞાનનું જ્ઞાનત્વ એટલે રાગને પોતે માત્ર જાણે છે, એનું જ્ઞાન કરવા વાળો જુદો છે એમ અહીંયા દર્શાવ્યું છે. અને એમ એ જ્ઞાની થયો થકો પછી કોઈ અન્ય ભાવનો કરતા થતો નથી. પારા નંબર 36 ઉપર સૌથી નીચેના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય પવિત્ર છે. તો કહે છે કે જ્ઞાની કિંચિત માત્ર રાગપણે પરિણમતા નથી. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, એ તો પવિત્ર છે. એટલે જ્ઞાની એ પવિત્ર ભગવાન આત્મા તરફ જ લક્ષ્ય કરે છે, એની જ દ્રષ્ટિ કરે છે, એટલે એમનું પરિણમન તો એ રૂપે જ હોય, એટલે રાગ રૂપે ક્યારેય કિંચિત માત્ર પણ રાગ રૂપે પરિણમતા નથી. રાગના સ્વામીપણે થતા નથી, રાગના સ્વામીપણે પરિણમતા નથી. રાગથી ભિન્નપણે જ્ઞાતા દ્રષ્ટા રૂપે પરિણમે છે. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે અને તે જ્ઞાનપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ. ભગવાન આત્મા જ્ઞાન કરવા વાળો છે તો એ જ્ઞાન રૂપે જ પરિણમે, એનું નામ જ જ્ઞાનનું જ્ઞાનત્વ. પણ જો રાગપણે પરિણમે તો એ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. અજ્ઞાની રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે, અને જ્ઞાની જ્ઞાની છે તે રાગપણે પરિણમતા નથી. રાગને ભિન્ન જુદો જાણે છે, એનું માત્ર જ્ઞાન કરે છે, એટલે જ્ઞાની છે તે એ જ્ઞાનનું જ્ઞાનત્વ છે. એવા જ્ઞાનના જ્ઞાનત્વને એ પ્રગટ કરે છે. અજ્ઞાની રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. આત્મા જ્ઞાન અને આનંદપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે. અહીંયા કહે છે કે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું ઇત્યાદિ વિધિથી રાગનો અકર્તા પ્રતિભાસે છે. પોતે જ્ઞાનમય થયો થકો એટલે રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ પણ નહીં, પણ પોતે માત્ર જ્ઞાન સ્વભાવી છે, સ્વપર પ્રકાશકે પોતાનું જ્ઞાન છે, અને રાગનું જ્ઞાન થાય છે તો એ તો એનું નિમિત્ત કારણ છે. એટલે કે પોતાને જ્ઞાન થાય છે ત્યારે એ રાગ છે તો એ માત્ર નિમિત્ત કારણ કહ્યું. એટલે રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ પણ નહીં. સ્વયં પોતે અભેદ જ્ઞાનપણે પરિણમતો આ હું રાગને જાણું જ છું એમ ધર્મી માને છે. રાગથી લાભ થાય, ધર્મ થાય, અથવા રાગ મારું કર્તવ્ય છે એમ ધર્મી જીવ માનતો નથી. વ્યવહારથી નિશ્ચય થાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે, બાકી રાગથી વિતરાગતા થાય એમ કદી હોય નહીં. શુભભાવથી વિતરાગતા થાય નહીં એવી રીતે વ્યવહારથી ખરેખર નિશ્ચય થતો નથી, પણ ત્યારે જે વ્યવહાર છે એ વ્યવહારને ત્યાં દર્શાવ્યો છે, એટલે એની ઉપર ઉપચારથી એમ કહેવાય કે એ વખતે નિમિત્તમાં હતું. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન એના કેટલાક અંશ લઈએ આપણે. પાના નંબર 37 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે વ્યવહારથી નિશ્ચય થાય એમ છે જ નહીં. વ્યવહાર છે ખરો, જ્યાં સુધી પૂર્ણ વિતરાગ થઈ કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી પોતાના ચારિત્રમાં અધુરાશ છે. પૂર્ણ વિતરાગતા નથી થતી ત્યાં સુધી કેવળ જ્ઞાન પણ પ્રગટ નથી થતું, અને કેવળ જ્ઞાન નથી થયું તો ત્યાં સુધી એ પૂર્ણ નથી, એટલે હજી ચારિત્રનો પુરુષાર્થ એનો અધૂરો છે. હજી ચારિત્રનો પુરુષાર્થ એને હજી ઉગ્રતાથી કરવાનો છે. પોતે નિશ્ચય ચારિત્ર રૂપ પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે અને એમાંથી બહાર જ ના આવે એવી દશા થાય, એટલે પછી એ પૂર્ણ વિતરાગ દશા થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એવું નથી થતું ત્યાં સુધી એ અધુરાશ છે. સ્વના આશ્રયમાં કચાશ છે એટલે રાગ આવે છે. હજી ઉગ્રતા જેવી જોઈએ એવી નથી થઈ એટલે પછી એને બહારમાં આવવું થાય છે, એટલે શુભ ભાવ આવે છે. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે સ્વના આશ્રયમાં કચાશ છે એટલે રાગ આવે છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ આવે છે, પણ એ બધી પોતાની ચીજ નથી એમ વાત છે. અરે એવો શુભ ભાવ કે જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ એ ભાવ પોતાનો નથી, શુભ ભાવ છે તે પોતાથી જુદો છે, ભિન્ન છે. એ ભાવ પૂતગળની અવસ્થા છે એમ અહીંયા કહે છે. કેમ કે શુભ રાગથી પૂતગળ કર્મ બંધાય છે, શુભ રાગથી બંધાવું થાય છે, એમાં મુક્તિ નથી. અને એના ફળમાં પણ શું છે કે પૂતગળનો જ સંયોગ થાય. શુભ ભાવથી જે બંધ પડે, પુણ્યનો બંધ પડે તો એનાથી સંયોગ શેનો થાય? પૂતગળનો સંયોગ થાય છે. એથી કંઈ નિર્જરા થતી નથી, આત્મામાં જવાતું નથી, મુક્તિ થતી નથી, માત્ર એને કારણે સંયોગ થાય છે. એ કર્મના ઉદય પુણ્યનો બંધ પડ્યો છે તો એનો ઉદય આવે તો એ પૂતગળનો સંયોગ કરાવે છે. મોટર મળે, કાર મળે, પુસ્તક મળે, બીજું શું થાય? એનાથી સંયોગ થાય. એટલે એવા શુભભાવને ધર્મ માનવો નહીં. પણ શુભભાવ આવ્યા વિના રહેતો નથી. મુનિને પણ જ્યાં સુધી પૂર્ણતા પ્રગટ નથી થતી ત્યાં સુધી શુભભાવ આવે છે. સાતમે છઠ્ઠે અને છઠ્ઠે આવે ત્યારે શુભભાવ હોય છે, આ વાત આપણે જાણીએ છીએ. એટલે શુભભાવ આદરણીય નથી, પણ શુભભાવ તો હોય જ છે. અને સાચો શુભભાવ તો જે સમ્યક દ્રષ્ટિ છે એને જ હોય, બીજાને તો ક્યાંથી હોય. આત્મા તો સદાય વિતરાગ સ્વભાવી છે. 38માં પાના પર અહીંયા કહે છે કે આત્મા સદાય વિતરાગ સ્વભાવી છે અને વિતરાગતા પ્રગટ કરવી તે મોક્ષ માર્ગ છે. રાગ કે જે પૂતગળની અવસ્થા છે તે વિતરાગતાનું કારણ કેવી રીતે થાય? એ ન થાય. જેને વ્યવહારની યથાર્થ સમજણ નથી તેને નિશ્ચયની પ્રાપ્તિ કેવી રીતે થાય? ન થઈ શકે. નિશ્ચય છે તેને વ્યવહાર છે, નિશ્ચય બરાબર જેને બરાબર યથાર્થ થયો છે એને જે વ્યવહાર હોય. સાચો વ્યવહાર નિશ્ચય વિના હોય નહીં. જ્ઞાનીને દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ વ્યવહાર હોય છે, પણ એમને સાથે નિશ્ચય પણ છે ને. એ તો જ્ઞાતા દ્રષ્ટા તરીકે એ બધા દયાદાન વ્રત જે છે એને એ જાણે છે. એ વ્યવહાર છે તો એને વ્યવહાર તરીકે જાણે છે અને સ્વભાવ તરીકે જાણે છે, અને તેના તો એ જ્ઞાતા જાણનાર રહે છે. એમ નથી કે વ્યવહાર મારો છે એમ જ્ઞાની માનતા નથી. ભેદ જ્ઞાન થાય ત્યારે જીવ પોતાને જ્ઞાતા જાણે છે, પોતે જ્ઞાતા થઈ જાય છે. બસ હું માત્ર જાણવા વાળો છું, હું કંઈ કરવા વાળો નથી, પૂર્ણપણે અકર્તા થઈ જાય છે. અને રાગ દ્વેષને ક્રોધ માન માયા આદિના ભાવ ક્ષણિક થયા છે એ બધાને પણ એ જાણે છે. એ પૂતગળ પરિણામ તરીકે જાણે છે, પોતાના એ ભિન્ન જાણે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ ચૈતન્ય સ્વભાવ જ્ઞાયક ભાવ એકલા આનંદથી ભરેલો છે. આત્મા નિત્યાનંદ સહજ આનંદ સ્વરૂપ છે, પરમ આનંદ સ્વરૂપ પ્રભુ છે. તેનું રાગથી ભિન્ન પડીને જેણે ભેદ જ્ઞાન કર્યું તે જ્ઞાની થયો, તે સમ્યક દ્રષ્ટિ થયો, તે ધર્માત્મા થયો. એવા ધર્માત્મા રાગ અને સુખ દુઃખની કલ્પનાને માત્ર જાણે છે એના જ્ઞાતાપણે રહીને જાણે છે, એને પોતાની ચીજ છે એમ માનતા નથી, એ પોતાનું કર્તવ્ય છે એમ માનતા નથી, એમાં પોતાને કંઈ કરવાપણું છે એમ એમની દ્રષ્ટિ નથી, એમનો એવો અભ્યાસ નથી, એવી એમની માન્યતા નથી, એવી એમની શ્રદ્ધા નથી. તો આ રીતે 92મી ગાથામાં અજ્ઞાનીની વાત કરી છે, અને અજ્ઞાની જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. અને અહીંયા આ ગાથા 93માં જ્ઞાનીની વાત છે. ધર્મી જીવ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. ધર્મી રાગનો કરતા નથી પણ જ્ઞાતા દ્રષ્ટા છે. તો આ રીતે આપણે 93મી ગાથા પૂરી કરીએ છીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જયતે પ્રણમો પદ તે વર